તારીખ 28/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 394 અને 395 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 336
આખું દળ છે નીચે પાણીનું, ત્યારે ઉપર ઊંચું નીચે ઊંચું ઊંચું દેખાય છે, પણ બધું છે ત્યારે એની અવસ્થા છે ને. એવી જ રીતે કોઈ પણ ઘાટમાં સોનાનું દાગીનો હોય, પણ સોનું છે ત્યારે એની કોઈ કોઈ ઘાટ છે ને, કોઈ પણ ઘાટ છે એ સોનું છે ત્યારે છે ને. એટલી અવસ્થા પકડાય એને વસ્તુમાં પકડાય એમ કેમ બને છે એમ પૂછે, એ કેવી રીતે બની શકે? હું સોનાના ઘાટને જોઉં છું અને હું સોનું જોતો નથી એમ કોઈ કહી શકે? સોનું મને નથી દેખાતું, મને સોનાની જે દાગીનાને ઘાટની અવસ્થા છે એ દેખાય છે, મને સોનું નથી દેખાતું એમ કોઈ કહી શકે? તો તને આત્મામાં કેમ એમ થાય છે કે તું જાણે છે એ પર્યાયનો તને ખ્યાલ આવે છે કે હા હું જાણું છું, આ જાણ્યું, તે જાણ્યું, પ્રણામ જાણું, સતત જાણું છું, જાણતો જ રહું છું, અને કોઈ વસ્તુ છે એમ જાણનાર કોઈ આત્મા છે એમ કેમ નથી પકડાતું એમ કહે છે? ત્યાં કેમ આવી રીતે એટલે એકલી પર્યાય જણાય છે એમ જેને લાગો છો એ એક કલ્પનાથી જાણે છે, પર્યાયને પણ કલ્પનાથી જાણે છે. કેમ કે પર્યાય તો દ્રવ સાથે અભેદ છે, વસ્તુ પણ અભેદ છે, દ્રવ પણ અભેદ છે, અને એકલી એકલી પર્યાયનું જ્ઞાન થવું સંભવિત જ નથી. કોઈ પણ પદાર્થની એકલી અવસ્થાનું જ્ઞાન થવું સંભવિત નથી. નીતિ જણાને પણ સોનું ન જણાણો એમ માનવા તૈયાર થાય? સોનાની નીતિ નીતિ તો દેખાય, પણ સોનું સોનું ક્યાં છે, સોનું કેમ જણાતું નથી એમ કોઈ પ્રશ્ન કરે તો ના કરે એમ કેમ એમ પ્રશ્ન થાય? અહીંયા પણ તું એક કલ્પના કરે છે જુદી પર્યાયની. વસ્તુ પોતે વસ્તુની પર્યાય પણ એ પરિણમે છે, પોતે પોતાની અવસ્થા પણ વસ્તુ પોતે જ કરી. પણ ભ્રાંતિને લઈને ભૂલી ગયો છે કે હું મને દેખાતો નથી, એવું એક દ્રષ્ટાંત ભૂલી ગયો છું. દસ છોકરા સતાથી દસ વર્ષની ઉંમરના છોકરા હોય નાવા ગયા નદીમાં, નાહ્યા પછી બધા બહાર નીકળ્યા, એટલે કે આપણે કોઈ પાણીમાં રહી નથી ગયું ને ડૂબીને, આપણે દસ જણા હતા ગણી ગયો. જે ગણતો હતો એ પોતાને નહોતો ગણતો, આપણે તો નવો જ છું, એક બે ત્રણ ચાર નવો જ ગણવામાં આવે છે. તો રહી ગયો એ ભય થયો એને, કરી ગયો આપણે ઘરે જવા શું દો છો, જે રહી ગયો છે એના મા બાપ પૂછે ત્યારે જવાબ હું દો છું, જવાબ હું દો છું, આપણે પોતાને ગણતો નથી, બીજાને ગણે છે ને બીજાને જોવે છે ને પોતાને જોતો નથી. તો એ વખતે એને ભ્રાંતિ થઈ જાય કે નક્કી કોઈ આમાં પાણીમાં ડૂબી ગયો છે, આમાં કોઈ એક જણ પાણીમાં ડૂબી ગયો છે, ખરેખર પાણીમાં કોઈ નથી ડૂબી ગયું, બધા હતા. એમ ભ્રાંતિથી પોતે પોતાને ભૂલી, ભ્રાંતિને લઈને ભૂલી ગયો છું કે હું મને દેખાતો નથી, પોતે જ પોતાને દેખતો નથી, જોતો નથી, ભ્રાંતિને લઈને એવું થાય છે. અથવા પ્રકાર એવો પરિણામ મનમાં ચાલી રહ્યો છે કે બીજા પદાર્થોને જીવ એટલા બધા તન્મય ભાવ તન્મય ભાવે જાણી રહ્યો છે, જેને જેને જાણે છે એનું આલંબન લઈને જાણે છે, આલંબન લે છે એટલે તન્મયતા થાય છે, અને એથી પોતાને નિજાવલંબન રહેતું નથી. એટલે જે જે રીતે એ બીજાને જાણે છે એ રીતે હું મને કેમ જાણતો નથી એને એમ થાય છે. તો તું બીજાને જાણે છો ત્યારે તમે બીજાનું અવલંબન આવે છે કે હું આને જાણું છું, હું આને જાણું છું, હું આને જાણું છું. પછી ભલે એ કોઈ કામનો પદાર્થ ન હોય પણ જેને જાણે છે એને અવલંબીને જાણે છે. રસ્તા ઉપર વૃક્ષ દેખાય તો પણ એને અવલંબી ન જાણે કે જાણતી વખતે જાણવા જાણવામાં પણ અવલંબીને જાણવું એવું પોતાનું અવલોકન હોય છે એને સમજાય હું કેવી રીતે જાણી રહ્યો છું અને એમાં શું મારો દોષ થાય છે પરનું જાણવું તે દોષ નથી જ્ઞાન દર્પણ જેવું હોવાથી પર પદાર્થનું પ્રતિબિંબ એના પડે અને પર પદાર્થ જણાય તે જ્ઞાનનો દોષ નથી પણ પરને અવલંબીને જાણતા પરનું અવલંબન લેવું તે જરૂર દોષ છે કેમ કે જાણવામાં નિજ સ્વરૂપનું અવલંબન લેવું એવો સ્વભાવ છે પરનું અવલંબન લેવું તે વિભાવ છે એ જ્ઞાનનો વિભાવ છે ચારિત્રના વિભાવમાં કસાય થાય એમ જ્ઞાનના વિભાવમાં કસાય ન થાય પણ વિભાવ એ વિભાવ છે પરનું જાણવું તે સ્વભાવ છે પણ પરને અવલંબીને જાણવું તે વિભાવ છે પરસત્તા અવલંબનશીલ એ વિભાવિક પર્યાય છે તેથી પોતે પોતાને ભૂલી ગયો છે બીજાને અવલંબીને જાણતા પોતાને ભૂલે છે એ રીતે જ્ઞાનીના પરિણામને એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો જ્ઞાની નિજાવલંબનમાં રહીને પરને જાણે છે તેથી ભિન્ન રહે છે પરને અવલંબતા પરથી ભિન્ન ભાવથી જાય છે અને નિજાવલંબનમાં રહેતા પરને જાણવા છતાં પરથી ભિન્ન ભાવ રહે છે એટલે એમ એને સ્પષ્ટ કરી શકાય કે હું મારી વિદ્યમાનતામાં રહીને અથવા હું મારી વિદ્યમાનતાને ના અનુભવમાં રહીને પરને જાણું છું તેથી પોતાની વિદ્યમાનતાને નહીં ચૂકતો એવો જીવ તો ભ્રાંતિમાં આવતો પરને જાણતા કઈ ભ્રાંતિ થતી નથી કેમ કે જે પદાર્થ જણાય છે એમાં પોતાની અવિદ્યમાનતા એને જણાય છે પર પ્રવેશ ભાવનો અભાવ છે અનુભવ પ્રકાશમાં દિવચંદજી લખે છે કે પર પ્રવેશ ભાવ સ્વસંવેદનને રોકનારો છે જ્ઞાની સ્વસંવેદનમાં હોવાથી પોતાને વેદતા હોવાથી પોતાની હૈયાતીને વેદનથી ગ્રહણ કરતા હોવાથી પર પ્રવેશ ભાવનો અભાવ છે એટલે પરમાં મારો પ્રવેશ નથી મારામાં કોઈ અન્યનો પરનો પ્રવેશ નથી એવો સ્પષ્ટ અનુભવ રહ્યો છે નહીં તો ઠંડી મને લાગે છે ને ગરમી મને લાગે છે એમ આવ્યા વિના આવી જ્ઞાન ઠંડુ ગરમ થતું નથી નાના અનુભવમાં ઠંડી ગરમીનો અનુભવ નથી એટલે તો મુનિરાજ ગમે તેવો ઋતુનો પ્રકોપ હોય તો પણ વાંધો નથી આવતો એનું કારણ એ છે કે એમનો ઉપયોગ ફેલાતો નથી આખું શ્રેષ્ઠ સ્પર્શેન્દ્રિય વાળું છે પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી છે એટલે સ્પર્શેન્દ્રિયમાં પણ ઉપયોગ ફેલાતો નથી પ્રસરતો નથી દેહનો સંયોગ છે પણ ફેલાવ રહી જ દેહનો એટલે ખબર જ પડતી નથી એમ કે પોતાને જાણવા મળે તો પણ પોતાની વિદ્યમાનતામાં એનો અભાવ જાણે છે એવી જ રીતે વેદના થાય ત્યારે પણ વેદનાનો પોતાની જ્ઞાનની વિદ્યમાનતામાં અભાવ દેખાય છે હું જ્ઞાન પણ વિદ્યમાન છું એવા અનુભવમાં પીડાનો એમાં અભાવ દેખાય છે. પીડાનું જાણવું થાય તો પણ એનો અભાવ દેખાય છે. એવું અસાતાવેદના ઉદય કાળે પણ પ્રયોગ છે. આ પ્રયોગથી અસાતાવેદને પીડાના દુઃખથી જીવ બચી શકે છે. પીડાના દુઃખથી બચવું કઠણ છે. એટલે જલ્દી મટતી નથી, પણ છતાં મટવું અશક્ય નથી. અને પ્રોસેસ બરાબર ખબર જોઈએ. આગળના બધી ભૂમિકાના પ્રોસેસ માંથી પસાર થઈને ભેદ જ્ઞાન સુધી પહોંચે તો ભેદ જ્ઞાનના પ્રયોગમાં ભિન્ન રહેવાનો જે પ્રયાસ છે એમાં સફળ થઈને ભિન્ન રહી શકે છે, ભિન્ન થઈ શકે છે. પણ ભ્રાંતિને લઈને ભૂલી ગયો છે કે હું મને દેખાતો નથી, પોતે જ પોતાની શંકા કરે એ અચરજની વાત છે. એ તો પગલું લીધું છે. શંકા નો કરનાર એ અચરજની વાત. હું છૂટને એમ પોતે જ પોતાની શંકા કરે છે. જેમ કોઈ એમ કહે કે હું બોલી શકતો નથી, મૂંગો છું, હું બોલી શકતો નથી, હું મૂંગો છું, તો પરિચિત થવા છે. તો પછી આ કોણ બોલ્યું? હું મૂંગો છું ને બોલી શકતો નથી એટલું પણ કોણ બોલ્યું? એમ હું મને જાણતો નથી એવું કોણે જાણ્યું? હું મને મારું સ્વરૂપ જણાતું નથી એવું કોણે જાણ્યું? એમ એ પ્રકારનું જે બોલવું થાય છે એને સંસ્કૃત ભાષામાં એને ઇડિયમ એક છે, કહેવત, વધતો વ્યાઘાત. એને વધતો વ્યાઘાત કહે છે. હું બોલું છું, નથી બોલી શકતો એમ બોલે છે, એને વધતો વ્યાઘાત કહે છે. એવી ઉપર વિચિત્ર દશા થઈ છે. જે દેહને જ આત્મા માને છે અને આત્મા સંબંધે કોઈ વિચાર કરતા જ નથી એવા જીવને તો ભ્રાંતિ શું અને નિર્ભ્રાંત દશા શું એ સંબંધે કઈ વિકલ્પ પણ ઉઠતો નથી, વિચાર પણ આવતો નથી. પણ જે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, અભ્યાસ કરે છે તત્વજ્ઞાન, એની વિચિત્ર દશા થાય છે. આ શરીર કે હું નહીં એ વાત તો ઠીક લાગે છે. શરીર છૂટી જાય છે, શરીર આપણી ઈચ્છા પ્રમાણે વર્તતું નથી, શરીરથી જુદું આત્માનું સ્વરૂપ છે એ વાત તો બરાબર માન્ય કરવા જેવી છે. પણ છતાં મારું સ્વરૂપ જેવું છે એવું મને અનુભવ ગોચર જ થતું નથી એક બાજુથી. બીજું પુરુષ જે અનુભવ ગોચર થાય છે એ વાત બુદ્ધિથી એમ થાય છે કે આ ખોટું થાય છે, આ બરાબર આવો અનુભવ, આવો અનુભવ સાચો નથી. હું માણસ છું તો કાંઈ માણસ રહેવો જોઈએ, પણ માણસ તો હું રહીશ નહીં ગમે ત્યારે, પણ માણસનો નાશ થાય છે, મારો નાશ થશે. આમાંથી મૂંઝવણ ઉભું થાય છે અને એ મૂંઝવણ ઉભી થવી જરૂરી છે. ખૂબ મૂંઝવણ થાય, ખૂબ મૂંઝવણ થાય ત્યારે એની વેદના આવે, ઉકેલ નો આવે ત્યારે એની વેદના આવે, વેદના આવે ત્યારે દર્શનનો હળવો થાય ત્યારે એનો ઉકેલ આવે છે. ઉકેલ આવવાની દિશામાં આગળ વધે. હા ચાંપાનું એક દર્શન લઈ, ચાંપો ભરવાડ કરીને કોઈ છે, પાગલ છે, ઘરની બહાર નીકળી ગયો રાત્રે, ભટક્યો નાનપણમાં, ભટકે એમ ભટક્યો. પછી એને તરત પૂછ્યો કે લાવને હું ચાંપાના ઘરે જાઉં, એમ પોતે ચાંપો છે ભૂલી ગયો. ઘરની બહાર આવ્યો, મારીને હાથ પડવા માંડ્યો, એ ચાંપાભાઈ ઘરમાં છે કે? એ ચાંપાભાઈ હું તમને બોલાવવા આવ્યો છું, ચાંપો છે ઘરમાં કોઈ? પોતે પોતાનું નામ મૂકતા રહે છે. હા, એવી દશા થઈ છે. ચાંપા નામનો ગોવાળ ધતો રોપીને ઉન્મત થયો, દારૂને ઘેન ચડે એમ ચડે, નાનપણ આવે, માનવા લાગ્યો હું ચાંપો નહીં. ચાંપાના ઘર પાછળ ઉભો રહીને તેને સાથ પાડે કે ચાંપો ઘરે છે? તેની સ્ત્રી તું તું કોણ છે? તો પછી હાથ પાડનાર તું કોણ છું? જવાબ દે એમ કે છે. એને ભાંગતું કરે, ચાંપો તો હું છું, હું ચાંપો છું. તેમ શ્રી ગુરુએ જો સ્વયંનો લીધો પાછો, તેમ શ્રી ગુરુએ આત્મા નિજ સ્વરૂપ બતાવ્યો છે. આત્મા છે તો નિજ સ્વરૂપ છે, પામે તે સુખી થાય. ત્યાં સુધી કહીએ પામે તે અનુભવે તે સુખી, પામે તે અનુભવે, અનુભવે તે સુખી થાય, તે ક્યાં સુધી કહીએ? આ મહિમાનું નિધાન, અનંત મહિમાનો નિધાન, અમલાન અનુપમ પદ પોતે જ મહિના છે, સહજ સુખમ છે, અલખ અને અખંડિત છે, અમિત તેજ ધારી છે, જેનું તેજ મટે નહીં એવો, તે અનાદિથી દુઃખ બંધુમાં પોતાનું પોતાપણું માની અતિ આનંદ થઈ રહ્યો છે, તે આ દુઃખની મૂળ ભૂલ ત્યારે જ મટે કે જ્યારે શ્રી ગુરુ વચન સુધારસ પીએ. અનુભવ પ્રધાન ગ્રંથ હોવા છતાં શ્રી ગુરુને તો વાતે વાતે વચ્ચે લઈએ છીએ. શ્રી ગુરુ વચન સુધારસ પ્રિય જાગૃત સ્વરૂપનું ભાન થઈ પર તરફનું અવલોકન મટે, સ્વસ્વરૂપ પદને દેખતા જ અવલોકતા જ નાથ એવા નિજ પદને જાણે એમ વિખ્યાત વેદ શાસ્ત્રો બતાવે છે. એના ઉપર જ્ઞાન દર્પણનું પોતાનું ઉપયોગ છે. દીપચંદજીનું જ્ઞાન દર્પણ કરીને કાવ્યમાં એક શાસ્ત્ર છે, મેરો સ્વરૂપ અનુપ બિરાજત મોહી મેં ઓર ન ભાષત આના, જ્ઞાન કલાનિધિ ચેતન મૂર્તિ એક અખંડ મહાસુખ થાના, પૂર્ણ આપ પ્રતાપ લીએ જ્યાં યોગ નહીં પર કે સબ નાના, આપ લખે અનુભવ ભયો, આપ લખે અનુભવ અનુભાવ ભયો અતિ દેવ નિરંજન પુરાના. ભાવના અનુભવ પ્રકાશ અનુભવ ઉપર બહુ સારો અનુભવને સમજાવવા બહુ દ્રષ્ટાંત બહુ વાતો પોતે જ પોતાની શંકા કરે એ અચરજની વાત છે. અજ્ઞાનથી પોતે પોતાની હૈયાતીને અસ્તિત્વને ભૂલી ગયો છે. અજ્ઞાનથી પોતે પોતાની હૈયાતીને ભૂલ્યો છે. દેહમાં હૈયાતી માને છે, રાગમાં હૈયાતી માને છે, જ્ઞાનમાં પોતાની હયાતી વેદતો નથી, અનુભવ કરતો નથી, એવી એક વિપરીત દશા અનુભવ વિપરીત દશા અનાદિથી ચાલી રહી છે. આનંદજી પણ દીધું પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીને સ્વ. જેમ કોઈને આંખમાં આંજણ, આંખને રોગ હોય, તકલીફ થઈ હોય, આંખમાં આંજણ ગાંજે અને આંખ ચોખ્ખી થાય ને બધું જોવા મળે, પેલા જોઈ નતો શકતો, એ આંખ ચોખ્ખી થઈને જોવા મળે, એવી ઉપમા પ્રવચન અંજનને મેં આપું છું. પરમ નિધાન દેખે ત્યારે શું થાય કે ગુરુ નો મહિમા અને સ્વરૂપ નો મહિમા બે મહિમા મેરુ સમાન બહુ મહિમા આવે, મેરુ સમાન મોટો મહિમા આવે. દેવેન્દ્ર કીર્તિ નામના ગુરુ હતા, જરા કડક શબ્દો છે એમને જગાડ્યા હતા. અંધા હૈ તો અંધા હૈ, દેખને વાલે કો નહીં દેખતા હૈ અંધા હૈ, આંધળો છું આંધળો છું એમ વાળી ઘડીએ કીધું, વારંવાર કીધું, એમાંથી ચટકો લાગ્યો. ભ્રંગી લીકાને ચટકાવે તે જંગી બુદ્ધિ બંધે ભ્રંગી જગ જોવે રે. એળને ભમરી ચટકો મારે ને એળમાંથી ભમરી થાય, એમ ચટકાવે તો આંધળો છું તો આંધળો છું, દેખતો નથી તો આંધળો છું, દેખતો થઈ જાય. કહેનાર અનુભવી પુરુષ હોય છે તો એને વાણીમાં અનુભવ ઝળકે છે, અનુભવની ઝલક આવે છે. એ ઝલક ઉપરથી અનુભવ દેખાય છે. જે વાણીમાં અનુભવની ઝલક આવી પછી એ વાણીને પૂજે છે, પોતાને જે લાભ થાય છે ને એટલી બધી ઉપકાર બુદ્ધિ આવે છે. નહીતર વાણી છે ને એ પૂદગલાત્મક છે અને આત્માને હંમેશા પૂદગળ આશ્રિત વિકાર થયો છે, વિભાવ થયો છે, અને પૂદગળનો આશ્રય કરતા હંમેશા એ પોતે દોષિત થયો છે, દુઃખી થયો છે, દોષિત થઈને દુઃખી થયો છે. એટલે ક્યારેય પૂદગળને ઉપાદેય નથી ગણ્યો, ક્યારેય પૂદગળને ઉપાદેય નથી ગણ્યું, એક અપવાદ રાખ્યો છે જીનવાણીને. નાનીની વાણી શ્રુત ગયો, દ્રવ શ્રુત ગયો, જીનવાણી ગયો, એનો એકનો જ અપવાદ છે. રાજમલજીએ કળશ ટીકામાં, બીજા કળશમાં એ વાત નથી, કેમ કે બીજા કળશમાં આચાર્ય દેવે જીનવાણીની સ્તુતિ કરી છે. ભિન્ન આત્માને બતાવનાર છે એ જીનવાણી છે. પોઝિશન કેવી છે એ જરા સમજવા જેવું છે કે જે અંદરમાં અનુભવી છે એ ભિન્ન પડ્યા છે, છતાં દેહ સહિત છે, કેમ ખબર પડે દેહ થી ભિન્ન પડ્યા છે? ત્રણ સજીવન મોટું છે, સર્વજ્ઞ પરમાત્મા, નિર્ગ્રંથ ભાવલિંગી મુનિરાજ અને જ્ઞાની પુરુષ. ત્રણ સજીવન મૂર્તિની વાણી નિમિત્ત થાય જેને થાય, અને એ વગર કોઈને જ્ઞાન થવાનો સવાલ ઊભો થતો નથી, થયું નથી, થતું નથી ને થવાનું નથી. પરાધીન નથી, પણ એવો જ કોઈ નિમિત્ત નિમિત્તિક યોગ છે. એ કેવી રીતે નિમિત્ત નિમિત્તિક યોગ છે એ જરા ઊંડાણથી વિચારવું. કે દેહ સહિત દેહ હોય ત્યારે તો વાણી હોય, કાયાનો યોગ ન હોય ને વચન યોગ હોય એવું તો બને નહીં, એ તો સિદ્ધ પરમાત્માને નથી, પરમોત્કૃષ્ટ દશામાં છે. પણ શરીર યોગ નથી તો વચન યોગ પણ નથી. તો વચન યોગ તો જેને દેહ કાય યોગ હોય એને જ વચન યોગ હોય. હવે દેહ સહિત પણ હોય, કાયા સહિત પણ હોય ને કાયાથી ભિન્ન પડ્યા હોય એ ખબર સાધન જ નથી, સિવાય કે હું દેહ થી ભિન્ન આત્મા છું એમ બોલનાર ભિન્ન અનુભવને વ્યક્ત કરે. ભિન્ન અનુભવને એ જયારે વ્યક્ત કરે છે, જો દેહ થી આત્મા ભિન્ન છે, જો દેહ થી આત્મા ભિન્ન છે, દેહ થી ભિન્ન છે, દેહ થી ભિન્ન છે, ત્યાં તો દેહ થી ભિન્ન પડી નીકળે છે, એ ઝલક જે એમાં આવે છે. એમાં દેહ થી ભિન્ન છે એમ તો કોઈ બીજા પણ બોલી શકે છે, પણ એની વાણીમાં એ ઝલક આવે નહીં. કેમ કે તો દેહ થી અભિન્નતા અનુભવ તો દેહ થી ભિન્ન એમ કે છે, અને દેહ થી ભિન્નતા અનુભવ તો એમ કે છે કે દેહ થી ભિન્ન છે. ત્યારે પડે છે કે પોતાના સ્વરૂપને અનુસરીને, અનુભવીને, અનુસરીને, અવલંબીને કે છે ત્યારે. પરિણમન સ્વરૂપ અનુસારી છે તો એ પરિણમનની ઝલક જે વાણીમાં છે એ વાણી પણ સ્વરૂપ અનુસારીને છે. સ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી હોવાથી સર્વજ્ઞ સ્વભાવ અનુસારીની વાણી છે. માટે જ્ઞાનીની વાણીને જીનવાણી છે. ફક્ત દિવ્યધ્વનિની જીનવાણી નથી કહેવાતો, આચાર્યની, મુનિની, જ્ઞાનીની, સત્પુરુષની વાણીને પણ જીનવાણી જ કહેવાય છે. એ વાત ગુરુદેવે બહુ જોરશોરથી કરી. બેનશ્રીના વચના પર તો ઉપર પ્રવચન કરતા હતા ત્યારે, ત્યાં બેનની વાણી છે, જીની વાણી છે એમ નહીં માનતા, સ્ત્રી પર્યાય છે એટલે એમ કહેતા, સ્ત્રી પર્યાય છે એટલે એવું કંઈ નહીં માનતા, જીની વાણી છે એમ કહેતા. ફોગાની બેનું પુસ્તક અમારે પાસે 5 વર્ષ રહી ગયું, બહુ બધાને આપતા નહોતા પોતાના હાથે. જયારે વિકલ્પ આવ્યો ત્યારે એમ કહું તો કે પાના પીળા પડવા પડી જાય, 5 વર્ષ થઈ ગયા, હું અસાધ્ય થાય છે. અને શાસ્ત્ર છે એમ બોલ્યા છે, ભગવાનજીની વાણી માટે એમ બોલ્યા, તો શાસ્ત્ર છે અસાધ્ય થઈ જાય, આપો બધાને આદર. કબાટમાં પૂરી રાખ્યા હતા 600 પુસ્તકો એમને આજ ના હતી, મારા હાથે આપું છું, વેચાણમાં નથી મૂકવા, કોઈને આપવા નથી. 5 વર્ષમાં એમને ખેતર ખેડ્યું, ફિલ્ડ તૈયાર કરી. એ વાતથી એ વાતને સમજી શકે, પચાવી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલે કંટ્રોલ કર્યો હતો. શાસ્ત્ર કીધું अगम के शास्त्र के जिनवाणी के માટે વાણી પણ પૂજ્ય છે એમ કે એમણે રાજમાજીએ સાબિત કર્યું. પરંતુ પ્રશ્ન ઉઠાયો કે વાણી તો પૂદગલાત્મક છે ને પૂદગલ અચેતન છે, અચેતનની પૂજ્યતા કેમ હોય ચેતનને, ચેતનને અચેતનની પૂજ્યતા કેમ હોય? તો કે ચેતન અચેતન જેવો થઈ ગયો તો એને ચેતન બનાવે છે માટે જા. ચેતન હતો પણ અચેતન જેવો થઈ ગયો, વેડ જેવો થઈ ગયો, એ અચેતનમાં ચેતન એને લાવ્યું એમ કે છે, ચટકાવ્યો એને, એ વાણી છે ચટકાવે. એ વાણી દ્વારા નાનીનો ભિન્ન અનુભવ, દેહાદીથી ભિન્ન જ્ઞાનમય આત્માનો જે અનુભવ છે એ અનુભવ પકડી શકાય છે ત્યાં સુધી એ વાણીના નિમિત્તે પહોંચે છે. તો એ વાણીનો ઉપકાર કેમ ભૂલે એમ કે બીજું કોઈ પછી એ વાણીથી ઓળખાય તો એમનું મૌન છે એમાંથી ખબર પડે છે. આ મૌન છે તો પણ ભિન્ન રહે છે એમને કોઈને ખબર ન પડે. આમ તો એમનું મૌન પણ એ નિમિત્ત છે, પણ એ મૌન ક્યારે નિમિત્ત છે કે ઓળખાણ થઈ હોય પછી નિમિત્ત છે, એમને એમ સુધી કોઈને ખબર ન પડે. ચરણ આત્માની પ્રાપ્તિ માટે તત્વનો સર્વાંગી અભ્યાસ જ કાર્યકારી છે કે એથી વિશેષ બીજી પણ કઈ જરૂરિયાત છે? જો તત્વનો સર્વાંગી અભ્યાસ હોય તો અમે સર્વાંગી અભ્યાસ કરી લઈએ. આપણે કઈ કરવું પડે છે? એક તત્વનો સર્વાંગી અભ્યાસ કરીએ તો આત્માની પ્રાપ્તિ એટલે અનુભવ થઈ જાય. સમાધાન તત્વનું સાચું જ્ઞાન તો હોવું જોઈએ, સાચી સમજણ તો કરવી, સાચી સમજણ ન કરવી એમ નથી, કેમ કે સમજણની પણ ભૂલ છે. જીવને મિસકોન્સેપ્ટ સમજણ વાળો પણ છે અને અનુભવનો પણ મિસકોન્સેપ્ટ છે, બે ભૂલ છે, બે જ્ઞાનની જ ભૂલ છે. જીવ અભ્યાસ તો કરે છે પણ શાસ્ત્રનો તત્વજ્ઞાનનો અભ્યાસ તો જીવ કરે છે, પણ અભ્યાસની સાથે અંતરમાં તેને લગ્ની આત્માની મહિમા, તેને લગ્ની આત્માની મહિમા વિરક્તિ એ બધું હોય તો થાય. મેં શું કીધું, પ્રશ્નમાં બીજું શું હોવું જોઈએ? સર્વાંગી અભ્યાસ ઉપરાંત, સાચો અભ્યાસ ઉપરાંત બીજું શું હોવું જોઈએ? તો કે તો એને પોતાના પ્રાપ્તિની લગ્નિ હોવી જોઈએ, પોતાના આત્મહિતની લગ્નિ હોવી જોઈએ. એ પહેલી વાત છે. પછી મહિમા એટલે આનું મૂલ્યાંકન હોવું જોઈએ. પોતે જે સમજે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, સત્સંગ છે, સ્વાધ્યાય છે, એનું મૂલ્યાંકન હોવું જોઈએ. લગ્નિ હોવી જોઈએ, મહિમા હોવો જોઈએ, અને એના ફળ સ્વરૂપે વિરક્તિ એટલે ઉદાસીનતા, નિરસતા હોવી જોઈએ. ક્યાં? જ્યાં જ્યાં પોતાનો ઉદય છે ત્યાં, જેને જે ઉદય છે ત્યાં. ઉદય વિનાનો એક સમય નથી. સંસારમાં આઠે કર્મનો ઉદય નિરંતર ચાલુ જ રહે છે. ખાવું પીવું એ બધું ભોગવતો છે. ખાવું પીવું, પહેરવું ઓઢવું, સાતા અસાતા, આ બધું ભોગવતો છે. ભોગવતો છે એટલે અનુભવનો ઉદય છે ત્યાં. ખાવામાં આપણે ખાવાના પદાર્થોને ભોગવીએ છીએ, પહેરવા ઉઠવામાં દાગીનામાં તે પદાર્થોનો ભોગવતો છે, સાતા સાતામાં વેદનનો ભોગ વેદનીનો ભોગવતો છે, એ બધા ભોગવતાના ઉદય છે. પ્રયોગ એટલા માટે ત્યાં કરીએ છીએ કે અનુભવનો જ્યારે આપણે પ્રયોગ કરવો હોય ત્યારે ભોગવતાના ઉદયને હાથમાં લેવો પડે. જ્યાં આપણે અનુભવની ભૂલ મટાડવી હોય ત્યાં જ્યાં જ્યાં આપણે ભોગવટો કરતા હોય ત્યાં આપણે પ્રયોગ કરવાની જરૂર પડે છે. એટલે આપણે પ્રયોગનું સાધન લાવવું નથી પડતું. ઉદય નિરંતર ચાલુ છે, એ ઉદયને જ પ્રયોગ સાધન આપણે બનાવી શકીએ છીએ. એટલે ત્યાં આપણે આપણા રસ ફેક્ટરને પકડીએ, કેમ કે બંધન તો રસથી થાય છે. સમય સારા જે તાત્વિક વિષયની ચર્ચા ચાલે છે ત્યાં બંધ અધિકારમાં વિભાવ રસને બંધ કર્યો છે, વિભાવને બંધ નથી કીધો. દ્રષ્ટાંત આપ્યું છે કે ધૂળ ક્યારે ચોટે કે શરીર ઉપર ચિકાશ હોય ત્યારે, એમ કર્મની રજ ક્યારે ચોટે કે રાગમાં ચિકાશ હોય ત્યારે. ચિકાશ છે, રસ છે, રસ છે, ચિકાશ છે. રસને મારો, પ્રયોગ કરીને શું કરો? રસને કાપો, રસને મારો. રસને ને નિરસ કરવાના જે જે પ્રકાર હોય તે બધા પ્રકારને અંગીકાર કરીને નિરસતામાં આવો. અને વિરક્તિ જે છે એ ભૂમિકાની એ વિરક્તિ છે. વિરક્તિનો અભાવ છે અને રસ છે, આસક્તિ છે, એ જ મોક્ષ માર્ગ પ્રતિ આગળ વધવામાં અવરોધક, માર્ગ અવરોધક કારણ છે. માર્ગ અવરોધક જે છે, આડું આવે છે, આડું આવીને માર્ગમાં ઊભું રહે છે. એમ આપણે કાર લઈને નીકળ્યા અને રસ્તામાં ઝાડ પડી ગયું હોય, ગાડી હાલે નહીં, શું કરવું પડે? અવરોધને દૂર કરવો પડે. બધા ભેગા થાય, ટ્રાફિક અટકાઈ જાય એટલે બધા ભેગા થાય, ભેગા થઈને ઝાડને એક માણસ તો કાંઈ ઉપાડીને દૂર કરી જ ન શકે, ભેગા થઈને દૂર કરે ત્યારે રસ્તો ચોખ્ખો થાય. એમાં મોટો અવરોધ કારણે આ છે પોતાનો વિભાવ રસ. એ વિભાવ રસમાં નિરસતા એવા વિના જ્ઞાન નિર્મળ થાય નહીં, મિથ્યાત્વ મન થાય નહીં, અને કસાયમાં વિભાવ રસ છે એ કસાયની તાકાત હોવાથી રાગ મોડો પડે નહીં, રાગની શક્તિ હણાય નહીં. શક્તિ તો રસમાં છે, વિભાવ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની અંદર સુધારો કરવો હોય તો રસને મારવા પડે. અને એ કામ, રસને મારવાનું કામ બહુ જોરથી કરવું જોઈએ, બહુ ઉત્સાહથી કરવું જોઈએ, બહુ ઉમંગથી કરવું જોઈએ, વીર્યોલ્લાસથી કરવું જોઈએ. કેમ કે દર્શન મોહ જેવા મહાન દુશ્મન સાથે, મોટા યોદ્ધા સાથે લડાઈ માંડી છે. કોઈ બાળક સાથે કુસ્તી નથી કરતા, કોઈ મલ્લ સાથે કુસ્તી ચાલે છે એમ લેવાનો છે. અને એમાં ગફલતમાં રહેવાય નહીં. એવી રીતે બરાબર સુવિચારણાપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. એટલે આ બધી વાત પ્રયોગની આવી પાછી. લગ્ની છે એ ફિલિંગ સ્ટેજ છે, વિરક્તિ છે એ પણ પ્રયોગાત્મક ભૂમિકા છે, વિરક્તિ છે એ પ્રયોગાત્મક ભૂમિકા છે. ખાલી બાહ્ય પદાર્થનો ત્યાગનો વિષય નથી, પરિણામમાં નિરસતા શું આવે છે એ જોવાનું છે. અને એ કાર્યનું, પોતાના આ નિજ કાર્યનું મૂલ્યાંકન હોવું જોઈએ કે આ બહુ મોટું કામ હાથમાં લીધું છે. સાધારણ વાત નથી આ કોઈ. સંસાર છોડવો છે, સંસારથી મુક્ત થવું છે, કોઈ બચ્ચાના ખેલ નથી. અનંત કાળથી આ વિષયની અંદર પોતે સફળ નથી થયો, પ્રયત્નો કર્યા છતાં સફળ નથી થયો, કેમ કે પ્રયત્નો સાચા નથી કર્યા. સાચો પ્રયત્ન કરે તો સફળ થયા, એના રીય જ નહીં. કુદરતી કેવી બધી વાતોમાં આવી છે બેનશ્રીની ચર્ચામાં, બહુ સારી ચર્ચાઓ ચાલી છે. ઘણી વખત ઉપસ્થિત હતા અમે, એટલે એ વખતે અનુભવ પ્રત્યક્ષ કરેલો છે કે બહુ સારી ચર્ચાઓ ચાલતી છે. બેનશ્રી જે બધી જવાબ આપતા એ વખતે ત્યારે અમે એમ કહેતા, જે કૃપાળુ દેવ કહે છે ને, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. જુઓ, અપૂર્વ વાણીને પરમ શ્રુત આવું હોય એમ બધું. પછી બહાર નીકળીને ચર્ચા કરીએ, પછી ચર્ચાની ચર્ચા હાલે ત્યારે એવું અપૂર્વ વાણીને પરમ શ્રુત છે એ ચર્ચા બહુ સારી ચાલે. જ્ઞાન દ્વારા પોતાની હૈયાથી ને જે અનાદિથી ભૂલી ગયો છે, ફરીથી અહીં જ્ઞાન દ્વારા પોતાની હયાતી કે જેને પોતે અનાદિથી ભૂલી ગયો છે, કેવી રીતે સંભાળવી એ વિષયમાં ચર્ચા કરી છે. તે પ્રકારની ભ્રાંતિને મટાડવા ન્યાય અને તર્ક આપ્યા છે. ભ્રાંતિ કલ્પના છે, કલ્પના વાસ્તવિકતાથી દૂર અને વિપરીત હોય છે. તેથી અહીંયા વાસ્તવિકતા ઉપર લઈ જવાની પ્રેરણા છે. તેથી અહીંયા હૈયાતીની વાસ્તવિકતા ઉપર લઈ જવાની પ્રેરણા છે.